તારીખ 26/1/1994 શ્રીમદ રાજચંદ્રજીના ઈચ્છે છે જે જોગીજન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 37 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
આવે ભવિષ્ય દેશમાં છાયા બાય જાય સમાય આવે તેમ સ્વભાવમાં એમ અંતર્મુખ થાય તો મન સ્વરૂપ પણ જાય. એનું મન છે એ વિલય થઈ જાય છે, મન નો અભાવ થઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ ઉલ્લતા વિલય થતા જતા આખો સંસાર ઉપજે છે એ મોહ ના વિકલ્પ. આ સારું છે અને આ સારું નથી, આ ઠીક આ અઠીક, આ ઈષ્ટ આ અનિષ્ટ, એવો જે વ્યામોહ દર્શનમોહ એ કેટલા વિકલ્પ છે. આખો સંસાર ચાલે છે, ઠીક લાગે ને ઠીક ન લાગે, ઠીક લાગે ને ઠીક ન લાગે, એમાંથી સંસાર પાંગરે છે. સમસ્ત સંસાર એમાંથી પાંગરેલો છે. એમાં હોય તે દર્શનમોહ લેવો કેમ ભાઈ નથી આવ્યા. પોતાનું જે સ્વરૂપ છે એ મોહ રહિત તત્વ છે. અંતર્મુખ અવલોકતા હું નિર્મોહી તત્વ છું, મોહના અભાવ સ્વભાવે રહેલો છું. આવું મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અનુભવમાં આવતા ઉપયોગ બહાર જાય તો પછી વ્યામો થતો નથી. પછી ઉપયોગ આપી જાય તો વ્યામો નથી થતો. એટલે કે ઈષ્ટ અનિષ્ટ પણ નથી થતો, મોહ ઉપજવો બંધ થાય છે. ઉપજે મોહ વિકલ્પ છે સમસ્ત આ સંસાર અવલોકન અંતર્મુખ અવલોકન. ગમે એટલા વિકલ્પો વધી ગયા હોય અનંતકાળનો રોગ છે આ દેહનો, દર્શન એટલે ઘણો ક્રોનિક છે. પણ સ્વભાવની શક્તિ એવી છે કે સ્વભાવની સન્મુખ થાય ત્યારે એને નાશ થવામાં એક સમય લાગે, બીજો સમય ન લાગે. કેટલો પાતળો પડવામાં થોડો સમય લાગે છે, પણ અભાવ થવામાં એક જ સમય લાગે છે. એની શક્તિ ઘટવામાં તૂટવામાં એની અનુભાગ્યની શક્તિ નો રસ મટવામાં, નવો રસ તૂટવામાં એમાં ટાઈમ લાગે છે. છેલ્લે અભાવ તો એક જ સમયમાં થાય, મંદ થયા વગર અભાવ થાય નહીં. કોઈને પ્રસંગો મંદ થયા વિના ભાવ ભાષણમાં થાય અને અભાવ થયા વિના અનુભવમાં થાય.
ક્રમમાં કઈ ફેરફાર કરવા
એ તો વસ્તુ સ્થિતિ છે, એ વસ્તુ અનંત કાળથી ઉત્પન્ન એવો જે મોહ અને એના 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 પૂર્વક ચાલતા જે વિકલ્પો વિભાવો એ પર્યાય સ્વભાવ સન્મુખ થઈ એટલે ખલાસ. એમ અનંત કાળનું અંધારું અજવાળા અજવાળું થતા નહીં જ ખલાસ થાય એવી રીતે વાર લાગે એમાં પૂછતા પ્રકાશ થતા અંધારાને પછી વાર લાગે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં લાગશે.
પર્યાય એની સ્વતંત્ર કાયમ આજરા અને સદા સર્વથા પછી અંદર જવામાં શું તકલીફ થાય છે?
વાંધની પકડ છોડતો નથી, ઢીલી કરે ને તો ઘણો ફેર પડે, ઢીલી કરે ને તો એને છૂટવાનો અવકાશ છે. એટલે જે આ બધા જે બાહ્ય વ્યવહાર સાધનો છે દેવ દર્શન આદિ એ બધા પકડ ઢીલી કરવાના સાધનો છે. એવા સાધનો મળવા છતાં જો પકડ ઢીલી ન થાય તો આગળ જવાનો કોઈ ઉપાય નથી, અભાવ થવાનો કોઈ રસ્તો નથી. પકડ ઢીલી સતત ચાલે છે. સમસ્ત સંસારી જીવોને આઠે કર્મનો ઉદય નિરંતર વર્તે છે. આ તો એક સમયનો પડ્યો ખાલી ન જાય આઠે કર્મ. હવે ત્યાં કેટલી પકડ છે એના ઉપર અંતર્મુખ થવું અઘરું લાગે, એમાં પકડ ઢીલી થાય તો અંતર્મુખ થવું એ સારું છે. કેમ કે એ સ્વભાવ સહેલું છે, એનું શું કારણ છે? પરિપૂર્ણ અંતર્મુખી સ્વભાવ સ્વરૂપ આત્મા છે. આત્માનું જો સ્વરૂપ જોવામાં આવે તો એવું સ્વરૂપ જોવું જોઈએ, એવું સ્વરૂપ ભાવ ભાવનામાં ભાવનું આવવું જોઈએ કે હું ત્રિકાળ પરિપૂર્ણ અંતર્મુખી સ્વભાવ વાળો તત્વ છે. બહિર્મુખ થવું એ મારો સ્વભાવ નથી, એ વિભાવ છે. એટલે જો પકડ ઢીલી થાય તો અંદરથી શક્તિ મદદ કરે છે, બહારમાં વિભાવનો રસ ખૂટે તો સ્વભાવ શક્તિ અંદરથી મદદ કરે છે. હા, એક ચમત્કાર છે કે આ જે શક્તિ છે ને એ પોતાનો પરચો દેખાડ્યા વગર રહી શકે નહીં. માણસને ભાઈ જેની જે પ્રકૃતિ હોય એ આવી મૂકી રહી સ્વભાવ પ્રકૃતિમાં સ્વભાવ દૂર કરે અંદર શક્તિ દૂર કરે અંદર થી મદદ મળે છે. અંચલ વગર ની છે પણ છે તો શક્તિ ને, એને તો પ્રગટ અપ્રગતિની પણ અપેક્ષા એ ન્યાય લાગુ નથી પડતી. શક્તિ તો શક્તિ છે, અવસ્થા પ્રગટ ને અપ્રગટ ઉત્પાદ રૂપ થાય, બાકી વસ્તુ તો નિરાવરણ સદાય છે. આવરણ નિરાવરણ તો કઈ અવસ્થાને લાગુ પડે છે, પ્રગટ અપ્રગટ અવસ્થાને લાગુ પડે છે, વ્યક્ત અવ્યક્ત અવસ્થાને લાગુ પડે છે. આપણે શક્તિ તો શક્તિ જ સદાય છે, અને શક્તિ હોવાથી અને પરિણામશીલ હોવાથી, પછી શક્તિ શું છે, પરિણામશીલ હોવાથી જો વિભાવનો રસ કે તાકાત ઘટે તો સ્વભાવ, સ્વભાવ પર છે એની અભિવ્યક્તિ પર્યાયમાં સ્વતઃ સ્વયં આપોઆપ થવા લાગે, એવું અંદરમાં સત્વ ઠાંસી ઠાંસીને ભરેલું છે એમ કેવું છે.
એ અછતી ના રહી છે,
અછત પણ જો જ્ઞાન શક્તિ ભરેલી છે તો આપણા સર્વ પ્રદેશથી જ્ઞાન ઉભરાય ઉભરાઈને બહાર આવે છે કે નહીં, અને ઉભરાતું રોકવું જોઈએ, જ્ઞાનને બહાર આવતું રોકવું જોઈએ. નહીં રોકાય એનું શું કારણ છે, કે અંદર શક્તિ એટલી બધી ભરી છે, અનંત શક્તિ કહે કોને, ના ખાલી શબ્દ થોડો છે, અનંત કઈ શબ્દ થોડો છે, અનંત શક્તિ, શક્તિ અનંત છે, શક્તિ સામર્થ્ય રૂપે અનંત સામર્થ્ય ધરાવે છે, એવી શક્તિ છે. એનો અર્થ શું કે જે તમારું જ્ઞાન સતતપણે બહાર વયાજ કરે છે, એનો પ્રવાહ મટતો નથી, એ એના સામર્થ્યની અનંતતા, અનંતતાની પ્રતીતિ કરાવે છે, રોકી રોકી ન શકાય એવું પ્રત્યેક ગુણનું છે. બીજા ગુણમાં વિભાવ એટલો બધો છે કે પર્યાય સીધી જ વૈભાવિક ઉત્પન્ન થાય છે. દ્રષ્ટિ ઉલટી હોવાથી, દ્રષ્ટિ ઉલટી એટલે હું પણ બીજે સ્થાપેલું હોવાથી, બીજે હું પણ ગ્રહણ કરેલું હોવાથી સ્વભાવને છોડી દે એ પર્યાય થાય છે, બુદ્ધિ વૈભાવિક થવા માંડે છે, એ જ્ઞાન થોડી ખુલ્લું છે. પર્યાય ધર્મ નથી, એક એવું સત્વ છે એમ કહી શકાય, શક્તિ રૂપ એવું સત્વ છે કે જે પ્રગટ થશે ત્યારે વિભાવ રૂપનો છે. બાકી જે શક્તિ રૂપ છે, યોગ્યતા રૂપ છે, એને કઈ લાગુ નથી પડતો.
આપણે કીધું કે પર્યાય શરૂઆતથી વિવાહમાં પરિણમે છે, શક્તિનો ધોધ છે, બીજું કઈ નથી, પર્યાય શક્તિનો પ્રવાહ છે, જ્ઞાન છે. તો ત્યાં જો વિવાહ વિવાહ તરીકે ન હોય તો જયારે પ્રવાહ નીકળ્યો ફર્સ્ટ સ્ટેજના એક એ સમયમાં એ વૈભાવથી નીકળ્યો તો એ જગ્યાએ ખામી થઈ ગઈ, સ્વભાવમાં વિવાહ આવી ગઈ, એ શક્તિ
ખામી છે ને, એ દ્રષ્ટિની ખામી છે. એક દ્રષ્ટિ સવળી થાય તો બધું સવળું થવા માંડે, દ્રષ્ટિ જો સવળી થાય તો એ તમે આપોઆપ સવળી થવા ઉત્પન્ન થવા માંડે છે, ઉપર જ સવળી થાય છે, પણ પહેલા આંશિક ને પછી પૂર્ણ.
તો એ વખતે એ શક્તિને વિવાહમાં પ્રણ કરવા માટે કોને એને નીકળવા માટે આખા આત્માનું ટીકાની વાત કરી છે આપણે, એ તમે પરિવર્તન કરો જે સામાન્ય આત્મા સ્વભાવ સામાન્ય, એમાંથી
બધી પર્યાયની પાછળ ઊંધી ચાલે છે. એમ હોવા છતાં એકબીજાનો નિયમિત નિયમિત સંબંધ પારિણામિક ભાવે છે. જ્યારે જ્ઞાનમાં વિવેક આવે ત્યારે દર્શન નો મંદ પડ્યા વગર રહી હતા. દર્શન નો જેવો મંદ પડે એટલે જ્ઞાનમાં વિશેષ વિવેક થયા વગર રહીએ નહીં. આ શ્રદ્ધા જ્ઞાન નો નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે.
આ પરિણામી કડે
હવે જો બીજું એક નિગોદમાં જ્ઞાન અક્ષરમાં અનંત ના ભાગે અનંતમાં ભાગે અબુદ્ધિપૂર્વક વગર વિચારે સહજપણે કશાય મંદ થયો અને સંની પંચેન્દ્રિય જીવ થયો તો જ્ઞાન કેટલું ખુલી ગયું. મંદતા તો ચારિત્ર ગુણમાં થઈ ગઈ, દર્શન ગુણમાં ત્યાં તો નથી થઈ, ત્યાં તો ચારિત્ર ગુણની મંદતા થઈ. અને સંની પંચેન્દ્રિય થયો તો નિમિત નિમિત સંબંધે જ્ઞાન ઉપર કેટલી અસર આવી, વીર્ય ઉપર કેટલી અસર આવી. એમ એક ગુણ ને બીજા ગુણ નો સર્વથા અસહાય હોવા છતાં પણ નિમિત્ત નિમિત્ત સંબંધ અખંડ દ્રવ્ય હોવાથી અભેદ દ્રવ્ય હોવાથી આ પ્રકારના પણ કારણ કાર્યના સિદ્ધાંતો એ પણ ત્રિકાળી સિદ્ધાંતો છે. એ પણ ત્રિકાળી સિદ્ધાંતો કેમ તમે પુરુષાર્થ નહીં ને અપુરુષાર્થ નહીં ને શું છે 47 નહીં છે એમાં પુરુષાર્થ લઈએ. જેમ પેન્સિલને હણી કાઢવામાં આવે છે ત્યારે એનો પોઈન્ટ ફાઇન થાય છે અને અપુરુષાર્થ લઈએ કાંટો છે એ સ્વભાવથી તે અણીદાર છે. એવી રીતે વસ્તુનું સ્વરૂપ છે, પુરુષાર્થ નહીં યુક્ત અને અપુરુષાર્થ નહીં યુક્ત. એક વાત બીજો લઈએ, સંસ્કાર નહીં અને અસંસ્કાર નહીં. સંસ્કાર નહીં આત્મા પરના સંસ્કાર ઝીલવાની યોગ્યતા વાળો છે અને અસંસ્કાર નહીં આત્મા કોઈના સંસ્કાર નહીં ઝીલવાના સ્વભાવ વાળો છે. આવા વિરુદ્ધ ધર્મત્વ પદાર્થ છે અને એવા વિરુદ્ધ ધર્મને ધારણ કરવાની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પણ આત્મામાં છે. અનંત શક્તિમાં કામ છે એટલે છે. વસ્તુ છે એ આટલી બધી વિચિત્ર હોવાથી જૈન દર્શન સિવાયના કોઈ દર્શનોને આત્મદર્શન નથી એનું કારણ આ કે કોઈને સમાધાન થાય એવું નથી. અને સમાધાન નથી થવાનું કારણ શું છે કે જે લોકો બુદ્ધિવાળા છે, વિશેષ બુદ્ધિબળ જેનું છે, એ લોકો બુદ્ધિનું કેલ્ક્યુલેટર બધી જગ્યાએ લગાડે છે. હા, એરિથમેટિક લગાડે છે, તે કેલ્ક્યુલેટર લઈને બેસે છે. જરૂર ભવિષ્યમાં
ચોક્કસ
શિક્ષણ કરશો આપણે. બે અશુદ્ધ પારિણામિક છે, ત્રણ તો પારિણામિક સ્વભાવ છે. એ સિવાય કોઈ પણ નિયમો ત્રિકાળ અફળ હોય એને પણ એ નિયમોને પારિણામિક ભાવે રહેલા નિયમો કહેવામાં આવે છે. કેમ કે જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ પારિણામિક ભાવે છે. જેમ કે કાળાનું પાંચે દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત થવામાં એનો જે નિમિત્તત્વનો સ્વભાવ છે એ પારિણામિક ભાવે છે. પરમાણુ અને જીવને સ્થિતિપૂર્વક ગતિ કરે ત્યારે ગતિમાં સહાયક થવાનો ધર્માસ્તિકાયનો સ્વભાવ પરિણામી ભાવે છે અને ગતિપૂર્વક સ્થિતિ કરે જીવ પૂજગળ ત્યારે એને સ્થિરત્વ આપવાનો સ્વભાવ પરિણામી ભાવે છે. પાણી પાણી છે, માછલી તરે ત્યારે તરવામાં નિમિત્ત થવાનો એનો સ્વભાવ છે અને માછલી સ્થિર રહે ત્યારે સ્થિર રહેવાનો એનો નિમિત્ત થવાનો સ્વભાવ છે. પાણી તો પાણી છે, રહેતું હોય કે સ્થિર હોય, એક એવું માધ્યમ છે કે માછલી એમાં તૈરા કરે. પાણી જીવન અત્યારે આવે તો સ્થિર નથી, પણ સ્થિર પણ અને તરી પણ શકે. ઉપાદાન ની સ્વતંત્રતા છે, નિમિત્તપણે પાણી છે. આ એવું બધા ગુણો વચ્ચે છે, બધા ગુણો આપસમાં એવું છે, એવું ઘણું ઘણું છે. એટલે આવું બધું અનેક પ્રકારતા હોવાને લીધે એવું જો વિજ્ઞાન સમજવામાં ન આવે તો જે ખાલી બુદ્ધિથી કેલ્ક્યુલેટર લગાવે છે એને કેટલીક વાત ન સમજાય, ન સમજાય એટલે સમાધાન ન થાય.
સ્વરૂપ
વૈજ્ઞાનિક છે. આ જીવ નામનો પદાર્થ કે પુદ્ગળ નામનો પદાર્થ જે બંને વચ્ચેની અવસ્થાઓને લઈને જીવ સુખી સુખી દુઃખી સુખી દુઃખી થયા કરે છે સંસારમાં. હું અત્યારે સુખી છીએ, અમે હવે દુઃખી છીએ, અમે હવે સુખી છીએ, આ બધું ક્યાંથી? કે એનું વિજ્ઞાન નહીં જાણવાને કારણે ગડબડ છે બુદ્ધિ સંસારને. પદાર્થનું વિજ્ઞાન જો જાણવામાં આવે કે જીવનું સ્વરૂપ કેવું,
ધર્મ કેવું,
એની શક્તિઓ, એનો ધર્મ, એના દ્રવગુણ કર્યા, એનું ક્ષેત્ર બધા ભેગો એમાં આવી જાય. એનું વિજ્ઞાન કેવું છે, જીવનું વિજ્ઞાન કેવું છે, જળનું વિજ્ઞાન કેવું છે, બંનેમાં નિમિત્ત નિમિત્ત એક સંબંધો કેવા કેવા પ્રકારે ભજે છે, અને સુખ દુઃખનું મૂળ કારણ શું છે એ સમજવામાં આવે.
એ બધી પ્રક્રિયાનું વિજ્ઞાન
તો ક્યાંય અસમાધાન ન થાય. વિજ્ઞાન સમજો તો અસમાધાન ન થાય. સમસ્યા રાખો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિરૂપણ કરેલું છે. વ્યાપે વ્યાપક સંબંધ શું બતાવે છે, વ્યાપે વ્યાપક પણ શું બતાવે છે, વ્યાપે વ્યાપક પણ છે એ પણ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. વ્યાપ હું વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, પ્રસંગ હું વ્યાપ હું પદાર્થ
વિજ્ઞાન. પર્યાયનો
સ્વભાવ છે, એમાં પર્યાયનો એકલો ટુકડો છે એને હાલ છૂટો ન પાડવો. આપણી પાસે એક આંબાની ગોટલો છે, આંબાનો ગોટલો છે એને તમે જમીનમાં વાવવા મૂકો છો એ પહેલાં તમારા જ્ઞાનમાં આંબો આખો દેખાય છે. ગોટલામાં તમને શું દેખાય છે? આંબો દેખાય છે અને કેરીઓ ઉગેલી દેખાય છે. ત્યારે તમે એને વાવો છો તો ભલે એ પર્યાય તો પર્યાયને કાળે થશે, પણ અંદર એનું સપનું પડેલું છે. એમાંથી અંકુર ફૂટશે, આપણું ઝાડ મોટું થશે, એમાં ફૂલ આવશે, ફળ આવશે, પાંદરશે, બધું એ તમે એક બીજમાં જોવો છો. એ સમગ્રપણે વસ્તુને જોઈને એના અવયવને જોવો, પર્યાય એક અવયવ છે, પણ સમગ્રપણે વસ્તુને, વસ્તુના વિજ્ઞાનને સમજીને એના એક અવયવને સમજવો, એકલા એક અવયવને ન સમજવો. જેમ કે એવો જ્ઞાનની અંદર ભગવાને એમ કહે કે ભાઈ દસમા ભવે આ જીવ ફલાણો મનુષ્ય થશે. એ ભગવાને જોયું ક્યાંથી? કે એનું જે સમગ્ર દ્રવ છે એનું વિજ્ઞાન ભગવાનના જ્ઞાનમાં છે. આખા સમગ્ર દ્રવ્યનું વિજ્ઞાન ભગવાનના જ્ઞાનમાં છે. અને એ જોઈને ભગવાન એમ કહે છે કે દસમા ભવે આ ફલાણે ફલાણા ક્ષેત્રમાં ફલાણો મનુષ્ય થશે. જેમ ગોટલામાં આંબો જોઈએ છીએ એના જેવી વાત છે. ગોટલો તો ગોટલો જ છે અત્યારે, એના રજકણમાં ક્યાંય પાંદડી નથી, ફૂલ નથી, ફળ નથી. ગોટલાના રજકણ તમે છૂટા પાડો તો કાંઈ નથી, પણ અંદર સત્વ ભર્યું છે. જો એને વાવવામાં આવે મોટો જબરદસ્ત આંબો થાય. એમાંથી બે પાંચ દસ મણ કેરી ઉતરે અને એ બધામાં ગોટલા હોય પાછા, જે ગોટલા હોય પછી બધા ગોટલા હોય. એક અનાજ નું દાણો વાવો બાજરાનો અને એમાંથી ડૂંડું થાય, એમાં હજારો બાજરાના દાણા હોય અને બધામાં એક જ સત્વ હોય પાછું. જે દાણામાંથી આખું છોડ થઈને ઉપર મોટું ડુંડું લાગ્યું હોય એમાંથી 500 ગ્રામ બાજરો નીકળે, થોડું મોટું ડુંડું હોય, એ બધા બાજરાના દાણામાં પાછું એટલું જ સત્વ હોય. કેટલો જ દાણો છે, રાઈ જેવડો દાણો છે બાજરાનો, આખું સત્વ અંદર ભરેલું છે. વસ્તુનું જે સામર્થ્ય છે, સ્વભાવ છે, કિંગનનો આપણે દ્રષ્ટાંત લઈએ. એક તણકો અગ્નિનો છે, આખા ગામને બાળે, દુનિયા આખીને બાળે, એની જે શક્તિનું સામર્થ્ય એટલું છે. વૈજ્ઞાનિકો કેમ કહે છે કે આ દિવાસ સુધી તમે સળગાવશો તો એમાંથી લીલું રંગની ઝાડ નીકળશે અને આ દિવાસ સુધી સળગાવશો તો ગુલાબી રંગની ઝાડ નીકળશે, આ દિવસે સજાવશો તો કેસરી રંગની ઝાડ નીકળશે. બપોરી આવે છે કે નહીં સળગાવે છે, જુદા જુદા કલરના પ્રગટે છે કે નહીં, અંદર તો પરમાણુમાં કલર છે કઈ ઈ જાતનો, એ તો કાળું દેખાશે, તો બધું સરખું દેખાશે, બધામાં સરખું જ દેખાશે, પણ ઝાડ બીજી રીતે નીકળે છે.
એટલે જ એવું કેવું છે કે ટોપકામાં પરિણમવું એ ટોપકાનો સ્વભાવ છે, પણ કેવું પરિણમવું, ઝાડ કાળા પડે પરિણમવું, લીલ પડે પરિણમવું, લાલ પરિણમવું, એ એનો એ પરિણમવાનો એ સ્વભાવ છે. પર્યાય
પર્યાયનો ધર્મ પર્યાય,
ખાસ પર્યાયનો
ધર્મ પર્યાયનો છે, પણ એ પર્યાય દ્રવથી પૂરા દ્રવથી પ્રમાણના વિષયની અંદરનો એક અવયવ છે. એટલે આખા પ્રમાણના દ્રવ સાથે એને પૂરું કનેક્શન છે, ટોટલી ડિસ્કનેક્ટેડ છે એમ નથી. છેલ્લું પદ છે, સુખ ધામ અનંત સુસંત ચડી દિન રાત્ર રહે તે ધામ મે, અનંત સુધામય હે પ્રણમે પદે મરદે જયસે. આ કૃપાલ દેવનું અંતિમ પદનું અંતિમ પદ છે, અંતિમ આખું પદ છે એનું પણ આ છેલ્લી કરી છે. જે સંતો છે, શું સંત એટલે સમ્યકપણે પરિણમતા એવા જે સંતો છે, બાકી તો બધા બધા પોતપોતાના સંપ્રદાયમાં સાધુને બધા સંત જ કહે છે, એક વ્યાપક શબ્દ છે, ત્યાગી થઈ જાય એટલે એને સંત કહે, અથવા એવું કોઈ શાંત જીવન જીવે એને પણ સંત કહેવામાં આવે. પણ શું સંત એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત જેના વિભાવ પરિણામો શાંત થયા છે, વિભાવ ભાવો જેના શાંત થયા છે, તે શું સંત છે? એ સુસંત છે. એવા અનંત સુસંત, એવા જે સુસંતો છે તે પોતાના અનંત સુખધામને ચાહે છે. નર્મદા જે અનંત જેમ જ્ઞાન ભર્યું છે, એવું જ બેહદ સુખ ભરેલું છે, જેનું તળિયું નથી એવો સુખનો સમુદ્ર. અચ્છા ભોસરભાઈ કહે છે કે અંદર હિરોળા લે છે કે નહીં, સુખનો સમુદ્ર હિરોળા લેતો દેખાય છે, એ હિરોળો પર્યાયનો અંદરમાં દેખાય છે. ગોટલામાં જેમ આંબો દેખાય છે એમ અનંત સુખ પ્રગટ થશે, એ સુખનું જે સરોવર છે એ અંદરમાં ભરેલું જોવામાં આવે છે, અનંત સુખનું સરોવર. અવ્યક્ત કો વ્યક્ત કે રૂપ મે ભાતે હૈ તો અવ્યક્ત સામર્થ્ય ઇસલિયે, લેકિન વ્યક્ત રૂપ કો ઉસકો ભાતે હૈ, ભાવના એસે દેતે હૈ.
ચૈતન્ય વિલ દાસ અને ચેતન વૈભવ સતત ચાલે.
અહોરાત્ર એના ધ્યાનમાં રહે છે, દિન રાત્ર રહે, અહો એટલે દિવસ, અહોરાત્ર તેના ધ્યાનમાં રહે છે, એમના ધ્યાનમાંથી એક ધ્યાન તો કોઈ પણ જીવને હોય ભલે હોય છે. ધર્મ ધ્યાન પ્રગટે છે એવા સંતોને નિરંતર ધર્મ ધ્યાન રહ્યા કરે છે. એના ધ્યાનમાંથી પોતાનું અનંત સુખધામ છે એ છૂટતું નથી. રૌદ્ર ધ્યાન આર્ધ ધ્યાન છૂટતું નથી, મુખ્ય પણ આર્ધ ધ્યાન છે. ક્યારેક ક્યારેક રૌદ્ર ધ્યાન થાય, મુખ્ય પણ આર્ધ ધ્યાન છે. આર્તતા રહેતી હૈ ઉસકો આર્ત ધ્યાન કહેતે હૈ. ભૌતિક પદાર્થો ની આતુરતા એ આર્ત ધ્યાન. સંતો તો સુખધામમાં નિરંતર રહે છે. કેવું છે સુખધામ? પરમ શાંતિ અને અનંત અમૃતમય છે. સુધામય છે એટલે અમૃતમય છે. પરમ શાંતિ જેમાં, પર શાંતિ એટલે પરમ શાંતિ જેમાં રહેલી છે, અનંત પરમ શાંતિ જેમાં છે, અનંત અમૃત જેમાં ભરેલું છે એવું સુખધામ જે પદમાં રહ્યું છે તે ઉત્કૃષ્ટ પદ. વર એટલે ઉત્કૃષ્ટ, તે ઉત્કૃષ્ટ પદ ને હું જાણું છું. વિશેષ કરીને હું છું એમાં, હું ઢળું છું એમાં, હું ઝૂકું છું અને એનો ત્રિકાળ જૈવંત પણ જીવંત પણ એનો ક્યારે અસ્ત થવાનો પણ નથી. પણ છતાં પણ પોતે એની જીવંતતા ઈચ્છે છે પોતાના પરિણામ. આ પદ તો અત્યંત પ્રસિદ્ધ છે. આ પદ ઘણું પ્રસિદ્ધ
છે. ત્યારથી સમાધિ મરણની લિંગતામાં હસ્તે 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 લગાઈ ગયા.
સમાધિ મરણમાં
આપણને આપે છે
પછી એક જ પત્ર છે ચૈત્ર સુદ ભારત નું. જો કે ઘણો જ જીવો સુધારો થતો હોય એમ જણાય છે તો પણ હાલ પ્રકૃતિ ઠીક છે. રોગ હોય એમ જણાતું નથી. બધા ડોક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે સારી રીતે. એ ઘટે તેવા ઉપાય કે કારણોની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણ અનુકૂળતા જણાય છે. આવતીકાલ કે પરમ દિવસ આરેવા શંકરભાઈને પત્ર લખ્યો. આવતીકાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે પૂર્વવાર. એટલે હાલ તો સહેજે આપનું આગમન ન થાય તો પણ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગોપાત ગભરાઈ જાય છે અને બીજાને પણ ગભરાવી જાય છે. અને તેવી ક્યારેક પ્રકૃતિ પણ હોય છે, શરીર પ્રકૃતિ પણ એવી થઈ જાય છે. ક્યારેક શું થશે બધા ગભરાઈ જાય છે. અગત્ય જેવું હશે તો હું આપને બોલાવીશ. હાલ આપે આવવાનું ભૂલ તો હું નીચા મને કામ કરી દઉં. નીચો મને એટલે શું? ઉપાધિ વગર મનમાં ઉપાધિ મારી નહીં રાખતા. નીચા મને કામ, તમારું જે કામ હોય ઉપાધિ છોડીને કરું, ઉપાધિ રાખીને નહીં કરું. કાઠિયાવાડી છું, નીચા મને કામ કરું. મન ઊંચું થઈ ગયું નથી કહેતા. ઉપાધિ થાય ત્યારે મારું મન ઊંચું થઈ ગયું. ઉપાધિ પકડી નીચા મને એટલે ઉપાધિ છોડી.
સમાધિ પૂર્વક
છોડ્યો. કેળવું છું. સ્વર્ગમાં મહાન પુણ્યશાળી દેવ તરીકે બિરાજે છે. એટલા દેવો આકાશમાં નીકળે કે જો દૂર છે એને જોવામાં આવે તો વાદળા આટલા બધા કેમ થઈ ગયા એમ લાગે. આપ ભણો સમજો છો પણ અમૃતભાઈ આપની સાથે છે પછી આપને અમૃતભાઈ કઈ સરખું સમજો છે કેમ લેવા ભગવંત દેવો હોય છે એની સાથે અનુચર દેવો હોય છે ઇન્દ્રો હોય છે એની સાથે એના અનુચરો હોય છે. મોટા માણસો કઈ એટલા તો જાય ઇન્દ્રો હોય એનો કઈ મોટો કાફલો હોય આજે મિનિસ્ટર જાય તો ચાર્ટર પેન કરવા લે છે એના સચિવો હોય એના જે જે ખાતાનું કામ હોય એના પ્રધાનમંત્રીઓ હોય પ્રધાનો હોય એના નોકરો હોય પોતાના નોકરો હોય પોતાના નોકરો હોય ફેમિલી મેમ્બરો પણ હોય કાફલો આખો હોય. હવે આ તો બધા સાધારણ કોઈ વાળા છે તો કાફલો લઈ જાય છે ત્યારે ઇન્દ્રો તો કેટલા બધા કોઈ વાળા છે એનો કાફલો એના બહુ મોટો હોય છે એ બધા લાખોની સંખ્યામાં આવે છે અહીંયા 50 સંખ્યામાં આવે છે લાખોની બીજી ઉપાધિ નથી અહીં તો બધી તૈયારી કરવી પડે બે વિસ્તાર રાખવા પડે અહીંયા એવું કઈ છે વિકરી શરીર છે કોઈ જરૂર નથી. આકાશ ગામ હવામાં જાય છે એક દિવાય ને વિમાન થઈ જાય બધાની અંદર બેસી જાય અવાજ કર્યા વગર મળી જાય તેર ની જેમ કેટલાક કેમ ની આવી જાય છે દિવ્ય ધ્વનિ નો ગમે ત્યારે બંધ થઈ જાય ને ગમે ત્યારે ચાલુ થઈ જાય ચાર વખત 24 પ્રમાણમાં ચાર વખત બંધ પડે ચાર વખત ચાલુ થાય એનો કોઈ નિયમ નથી કે આ ટાઈમે શરૂ થશે એટલે જે તરસા છે ને એ પાણી માટે બેસી રહી સાંભળે ત્યારે એટલી બધી મીઠાશ છે એની કોઈને ભૂખ ન લાગે કોઈને તરસ ન લાગે કોઈને હાજત ન થાય કોઈને ઊંઘ ના આવે કોઈ પ્રાણીઓ નહીં એટલા સાંભળવા બેઠા છે એ બધા સાંભળવામાં એટલા મગ્ન થઈ જાય કે કોઈને ભૂખ તરસ ઊંઘ કે હાજત જો કઈ ન થાય કઈ ન થાય એટલી સાતા વર્તે અને બીજો વિકલ્પ આવે નહીં સાંભળ્યા જ કરીએ જાણે આજે માણસ નથી સંગીતના જલસામાં સાંભળવા જતા સંગીતને કલાકો સુધી ગઈ જ રહ્યા છે અમે હવે તો સાધારણ પણ ગળું સારું હોય તો સાધારણ પણ છે કે કોઈનો અવાજ જરાક સારો હોય આ તો ભગવાનને દીધે થયું છે. જાણે કોઈ કાનમાં અમૃતની ધાર કરતો હોય ને એવું લાગે કાનમાં કોઈ ધાર કરે છે અમૃતને એવું લાગે આધારે ડૂબી જ જાય એમાં એ સાંભળતા સાંભળતા એમાં ડૂબી જાય
ચોવીસ કલાકમાં ચાર પ્રહર બધું થઈને શ્રવણ મળે છે કોઈને વાજિત્ર નો અવાજ ગમે, કોઈને તબલા નો અવાજ ગમે, કોઈને ગાતા હોય ગળા નો અવાજ ગમે, મીઠું લાગે, બહુ સરસ ગુરુ બહુ સારું ગાય છે, કોઈને એની અલગ ગમે, કોઈને ઢાળ ગમે કવિતાનો ચેતન રસ લેવા માંડે, જળ નો રસ લેવા ભક્તિ કાળ ને કીર્તન જેની જેની યોગ્યતા એવા આપણે ધ્યાન એ રાખવાનું કે આપણે ક્યાંય ભૂતગળ રસ માં ખેંચાતા નથી, કર્ણેન્દ્રિયના વિષય ને પોષણ તો નથી મળતું ને, મનોરંજન ને વિષય ની રુચિ ને પોષણ તો નથી મળતું ને, બસ
આપણી જવાબદારી નિમિત્ત બહુ જોરદાર હોય છે, પોષણ નું નિમિત્ત બહુ જોરદાર હોય છે, છપ્પન જાત ના જે
એ જગત માં બધું જોરદાર પડ્યું છે, એક એક વિષય ની દુનિયા છે, સંગીત ની દુનિયા છે, રસોઈ ને ખાવા પીવાની દુનિયા છે, અવાજ ની દુનિયા છે, ખાવા પીવાની દુનિયા છે, એ રંગ બેરંગ ની દુનિયા છે, પાંચ ઇન્દ્રિયના વિશેની જગત દુનિયા માં વિવિધતાનો સાર નથી કોઈ,
એમ સમજાય છે, સાંભળ્યું છે ને કે ગુરુદેવ જયારે પણ પંચ કલાક થાય ત્યારે કોઈ એવો કઈ વજન થતા આવું લાગે પણ ગુરુદેવ ને એ જયારે તપસરા નો કારણ હતો ત્યારે
મુનિ દીક્ષા અંગીકાર કરે ત્યારે અપૂર્વ અવસર ગાય અને
ભાવે વાત કરી, એ રીતે મેં વાત કરી આપણે આસુર આવી જાય છે,
એવો ભાવ આવી જાય પ્રશસ્ત રાગ છે, પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ એનાથી શુભ ભાવ બંધાય, શુભ ભાવ થાય, શુભ કર્મ બંધાય અને ભાવ પણ ગળે,
વિશુદ્ધ ભાવ કહેવાય, બીજી પાસે
વિશુદ્ધ વિશુદ્ધિ પણ કહેવાય, બહુ ગળે છે,
માર્કેટ કરે છે, એટલે છે આખું પિક્ચર આવી ગયું નાના,
એક ભાઈ એમ કે દાદા ગુરુદેવ જેના જતા હતા એક ભાઈ એમ કે દાદા ગુરુદેવ જેના અપૂર્વ અવસર કે હોમ હોમ જે છે મેં ચાર ફૂટ ના અંતરે બેઠો હતો, ગુરુદેવ જયારે અપૂર્વ અવસર પ્રતિષ્ઠા વગેરે ગાતા હતા ત્યારે મેં જોયા ગાતા રોમે રોમ કે આના ઉપર રોમાંચ ખડા થઈ ગયા છે, રોમાંચ આ રોમ એમ પર ખડા થઈ ગયા,
વિશેષ પ્રકારની તાત્પર્યતાવાળી લાગણી થાય, રોમાંચું થઈ જાય છે, અનેક પ્રસંગોમાં જુદી જુદી રીતે કોઈને ભયથી રોમાંચ થઈ જાય, કોઈને હર્ષથી થઈ જાય, કોઈને કોઈ કારણ
ગુરુદેવના આવી રીતે એમ રોમાંચ
रुचि बढ़ जाती ગાંધી વિલાય ગયા હતા ને, એનો ઉલ્લેખ માં આવે છે, ભાઈ કર્યો છે મનસુખલાલ કિરતચંદ આત્મા. ધર્મ માં લૌકિક મોટાઈ માન મહત્વની ઈચ્છા એ ધર્મ નો ગૃહરૂપ છે. ધર્મ ના માને અનાર્ય દેશ માં જવાનો કે સૂત્ર આદિ મોકલવાનો નિષેધ કરનાર, નગર વગાડી નિષેધ કરનાર, પોતાના માન મહત્વ મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મગુરુ છે. ધર્મનું મહત્વ તો બાંધારૂપ અને સ્વાર્થિક માન આદિનો સવાલ મુખ્ય એ ધર્મગુરુ છે. શ્રી વિરચંદ ગાંધીને વિલાયતાથી મોકલવા આદિમાં આમ થયું છે. અમેરિકામાં વિરચંદ ગાંધી જે 100 વર્ષ પહેલાં જે વર્લ્ડ કોન્ફરન્સમાં હતા ને,
કોઈની પણ લાજ શરમ રાખ્યા વગરનું સત્ય શું છે?
લૌકિક માન મોટાઈ ને મહત્વની ઈચ્છા એ ધર્મ ના ધર્મ.
આ એક વાક્ય સાવ સાચું છે. એક લાલચ જ છે જીવન, અને એ જે લાલચું પણ એવું છે કે પૈસાના લાલચું પણ કરતા વધારે ખરાબ છે. માનનું લાલચું પણ તીવ્ર પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ દુઃખ ટાળે ત્યારની વાત, તો ત્યારે રોગનું દુઃખ તો, પણ અત્યારે તો બિચારો નિરપરાધી પ્રાણીને રીબાવીને મારીને અજ્ઞાન અવસ્થાએ કર્મ ઉપાડી દે છે. પત્રકારો પણ વિવેક વિના, વિવેક વિચાર વિના પુષ્ટિ આપવા રૂપે કૂટી મારે છે. આ સૌથી ખરાબ ધંધો અખબારનો, જે લૌકિક છાપા નીકળે છે સમાચારનો, વધારે વધારે કર્મ એની બાંધે નરકમાં જવાય. હા, એની બીજી ગતિ નહીં. કેમ કે એને બધું છાપવું પડે. ટેક્સી સ્ટેન્ડ જેવું છે, ભાડું આપે એની ટેક્સી ઉભી રહી. હા, સાયકલ સ્ટેન્ડ ની જે પૈસા આપે એની જાહેર ખબર છાપે. ઈંડો ખાવ, ઈંડા ખાવ, ખવડાવવાળા ઈંડાની જાહેર છાપે, એ છાપે. માંસ ખાવાળા હોય તો એનું છાપે, નવા ચમત્કાર છે લોકોને છાપવાનું કરે તો બિચારા પત્રકારો વિશે વિવેક વિચાર વિના એને પુષ્ટિ આપીને કુટી મારે છે. આવતાનું અનુમોદન તો થઈ ગયું ને, પૈસા માટે ગમે ધંધો કરવા જેવું છે. પોતાને ભૂલે તાર કેવું કેવું થાય, મૂળમાં પોતાને ભૂલ્યો છે.
ભાઈ કોઈ વાત છે ભાઈ.
એક વખત એવી વાત થઈ કે આ લડાઈ ચાલે હિન્દુસ્તાન પાકિસ્તાન લડાઈ કરવા માંડ્યા તો ત્યાં આગળ બોર્ડર
ઉપર
આ લોકો પાંચ માર્યા અને આપડે એને 500 નહીં કરવું જોઈએ એટલે એટલું તો એને તો ત્યાં થવા વાત તો થાય છે પણ અહીંયા આગળ ભાવનું એનું
લખે છે અમે અંગ્રેજી ન ભણ્યા છે સારું થયું ભણ્યા હોત તો કલ્પના વધે છે કલ્પના ને તો છાંડવી છે ભણેલું ભૂલે છૂટકો છે ભૂલાવીના વિકલ્પ દૂર ન થાય જ્ઞાન ની જરૂર છે ભણેલું ભૂલે છૂટકો છે ભૂલાવીના વિકલ્પ દૂર ન થાય જ્ઞાન ની જરૂર છે જેટલું ભણ્યું છે ભૂલી જાગે છે
તે કયા
છે ઉપદેશ નોંધ માં ચોથા નો છેલ્લો છે
ચોથા નો છેલ્લો સમગ્રી જ નહીં પડે પડે વખતે તો કલ્પના ભક્તિ કલ્પના કોઈ છોડના
મોક્ષમાં અમે 16 વર્ષ અને 5 માસ ની ઉંમરે 3 દિવસ માં રચી હતી 108 પાઠ 3 દિવસ માં
લેખાતા
જાદુ લીધા છે સંસદ માં પાઠ ઉપર શાહી ઘોળાઈ જતા તે પાઠ ફરી લખવો પડ્યો હતો અને તે ઠેકાને બહુ પુણ્ય કર્યા પૂછે અમૂલ્ય તાત્વિક વિચાર નું કાર્ય મૂક્યું હતું જૈન માર્ગ ને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે જીનોક્ત માર્ગ છે કઈ પણ નિર્ણાધિક તેમાં કહ્યું નથી વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધ ની રૂચિ થાય તેનું સ્વરૂપ સમજાય તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુ એ બાળાવબોધી યોજના તેની કરી છે પણ લોકોને વિવેક વિચાર ક્યાં છે આત્મકલ્યાણ ની ઈચ્છા જો છે તે શૈલી તથા તે બુદ્ધ ને અનુસરવા પણ એ નમૂનો આપે છે કે પ્રજ્ઞાબોધ ભાગ કેને છે તે કોઈ કરશે બાકી એ છતાં વિલંબ થયેલ પછી ગ્રાહકોને આકુલતા ટાળવા ભાવના બોધ ત્યાર પછી રચી ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યો હતો કાવ્યો સાહિત્ય કે સંગીત કળા આદિ જો આત્માર્થ ન હોય તો તે કલ્પિત છે કલ્પિત કે નિરર્થક સાર્થક નહીં તે જીવની કલ્પના માત્ર ભક્તિ પ્રયોજન રૂપ કે આત્માર્થ ન હોય તો તે પણ કલ્પિત છે કલ્પના માત્ર છે ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એની જીન પ્રતિમા તેના પ્રતિ લાખો મનુષ્ય દ્રષ્ટિ વિમુખ થયા વિદ્રાક્ષાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયા કેટલાક તો સમૂળગા ઠંડાયા છે. પ્રેક્ષણ છે ને સ્થાનક વાસી લાખો માણસો દ્રષ્ટિ જેવું થયા જુદો પડે લાખો માણસો મળશે. યુદ્ધમાં લાખો માણસો મરી જાય ને તો પરે રાતે થાય, પણ સિદ્ધાંત તોડીને લાખો માણસો ઉન્માર્ગે વળે એમાં શું થશે એ લોકોને કેવું મુશ્કેલ છે. અરે અનંત કાળ સુધી ભાવ ભ્રમણ નો પાર નથી, ઊંચે મરી જાય જન્મ ભ્રમણ ના પાર નથી.